તારીખ 19/6/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 33 અને 34 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 19.
पड़ जाएगा उसको सामान्य जीव को वो बात जानने के लिए काम में आने वाली शुद्धता निषेध करके शुद्ध पर्याय में आने का उद्देश्य हमें साथ दिया। शुद्धता भी निषेध कर और कहीं कहीं जगह बहुत कड़ा निषेध भी किया है, कड़क भाषा। यहां तो इससे आगे एक बात है, शुभ निषेध समय साधना कर पड़े थे। एक उच्च कोटिना जीव माटे बात है, तो कहते कि शुद्ध हो के अशुद्ध हो, संसार हो के मोक्ष हो। मैंने क्या मारु के मूल स्वरूप है ये तो बने अवस्था में ईश्वर के लिए जेमू तेम ज रिये से तो पे हमने तो मुक्ति मैंने पूछताछ करी है। એની ભાષામાં સમજાવવામાં આવે છે કેટલી વાત છે को गौण करके कहते हैं कि हम कुदरत को देखते हैं, पर्याय पर दृष्टि नहीं देते। अथवा ये कहूं थे कि हम तो हमारा स्वरूप निभाना पाऊं था, पर्याय ने लक्ष्मण लिखो देखे कि पर्याय में मोक्ष है कि संसार है, ये बात अत्यारे गौण है, ये बात अत्यारे गौण है। મને તો મારા સ્વરૂપ જ મુખ્ય થઈ જવાનામાં ભાવ છું, બસ આટલી જ વાત છે। પર્યાય કો ગૌણ કરકે ઔર દ્રવ્ય કો મુખ્ય કરકે સિદ્ધ ભગવાન જૈસા મુક્ત સ્વરૂપ आत्मा को देखते हैं, मुक्त तो अपने को आत्मा को देखते हैं, तो उसमें कुछ भी भेद देखने में आता ही नहीं, वो भेद पर्याय भेद कुछ देखने में नहीं आता। ग्रह ऐसा मुक्त स्वरूप है तो भी आचार्य पुरुषार्थ करते हैं, आचार्य से हम पुरुषार्थ को સ્વીકાર કરનાર પર્યાય છે અને એ સ્વીકાર કરવામાં પણ પુરુષાર્થ પૂર્વક સ્વીકાર થાય છે। દ્રવ મુક્ત છે એવો અનુભવ પણ પર્યાયમાં થાય છે અને એ અનુભવ પણ પુરુષાર્થ પૂર્વક થાય છે। દ્રવ મુક્ત છે એમ જાણનાર એમ શોધનાર પર્યાય છે અને એવું શ્રદ્ધા ત્યાં પુરુષાર્થ અંગે પ્રગટ થતું નથી। મુક્ત છું એવું જોર આવે છે દ્રવ ઉપર ત્યારે પર્યાયમાં સમ્યકપણે સુધારો થાય છે। આમ છે પણ દ્રવ છે પર્યાય નિરપેક્ષ છે એમ કે માટે મને મારા સ્વરૂપની ભાવનામાં બીજું કાંઈ પર્યાયનું સ્મરણ કરવાનું, લક્ષ્ય કરવાનું, સરખામણી કરવાનું કાંઈ મારે રહેતો નથી। બસ હું તો મારા સ્વરૂપની ભાવનામાં મસ્ત છું, छठवें सातवें गुणस्थान में मिलते हैं, और कहते हैं कि संसार और मुक्ति में कुछ भेद नहीं है, फिर भी पुरुषार्थ करते हैं चलता है, पुरुषार्थ तो चलता है। पूर्ण निराश को श्रेणी चढ़कर केवल नाम प्रकट करते हैं, ऐसे पुरुषार्थ करते हैं, फिर भी आचार्य कहते हैं कि मुक्ति और संसार में भेद नहीं है, क्योंकि दृढ़ तरफ से देखो तो आत्मा अनंत स्वरूप देखने में आता है, दोनों अवस्था में मुक्त स्वरूप देखने में आता है। मैं मेरे स्वरूप की दृष्टि से देखूं तो मेरे स्वरूप में पर्याय की मुक्त और संसार वाली बात कोई देखने में नहीं आती है, इसलिए मुझे क्या लेना देना अवस्था है। एक पुरुषार्थ है, यदि एक पुरुषार्थ की बात है,
દૃષ્ટિકોણ વિચારવામાં આવે છે, બે જગ્યાએ સમાધાન
દુર્યોધનદાસજીને પ્રશ્ન ઉત્પન્ન થાય આમ છે. એટલે સ્વાધ્યાય કરવાનો દ્રષ્ટિકોણ કોઈ પણ વાત સ્વાધ્યાયમાં સામે આવે ત્યારે મારું આત્મ કલ્યાણ કેમ થાય એ દ્રષ્ટિકોણ લાગુ કરીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એને સ્વલક્ષી સમજવાની પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિ હોવી જોઈએ. નહીંતર આવા પ્રશ્નો બહુ ઉત્પન્ન થાય, કેમ કે આવા ઘણા રસ્તા કે જેમાં પરસ્પર વિરોધતા લાગે છે નહીં પણ લાગે. એટલે એની આ માસ્ટર કી છે, સ્વાધ્યાય કરવાની આ માસ્ટર કી માસ્ટર કી છે. સમાધાન यह दूसरी बात है और यह दूसरी बात है. दोनों की अपेक्षा अलग अलग है. जितेंद्रिय स्वरूप एक स्वामी शासन मात्र एक प्रवचन शासन मात्र. जितेंद्रिय स्वरूप आत्मा द्रव्येन्द्रियो भावेन्द्रियो और इसके विषयभूत पदार्थ यह सबसे भिन्न है. દ્રષ્ટિકા વિષયભૂત આત્મ પદાર્થ ભાવેન્દ્રિય સૂક્ષ્મ જ્ઞાન જેટલા બી નહીં હૈ તો પૂર્ણ સ્વરૂપ હૈ. આત્માનું જ્ઞાન કમ હો ગયા, ઉસકી વૃદ્ધિ હો ગઈ, એસી કોઈ અપેક્ષા લાગુ નથી. સ્વરૂપમાં એ અપેક્ષા લાગુ પડતી નથી, એ તો અવસ્થાને લાગુ પડે છે. वह चैतन्य स्वरूप पूर्ण शुद्ध आत्मा है, इसलिए यह सब द्रवेंद्रिय भावेंद्रिय और उनके विषय विषय में आत्मा को विषय से आत्मा को उसको आत्मा को भिन्न देखने से उससे आत्मा को भिन्न देखने से भेद ज्ञान और स्वानुभूति होती है, जिसको जितेंद्रिय कहने में इतना थे स्वानुभूति थाय तेरे जितेंद्रिय थी. ये बात स्वामी साहब ने करी. हमें प्रवचन साहब ने बात प्रवचन साहब में भगवान के द्रव्य को पर्याय देखने वाला अपने को देखता है ऐसा कहा है. तो वहां निमित्त उपाधान का संबंध दिखाया है. निमित्त के ज्ञान से फिर उपादान का ज्ञान आता है. आदि काल से जीव ने आत्मा को पिछाना नहीं. भगवान जैसा प्रबल निमित्त मिलता है तो आत्मा की पिछान होती है. अर्थात भगवान के द्रव्य पर्याय को समझ ले तो अपना आत्मा समझ में आता है. जैसे भगवान की आत्मा वैसे ही अपने आत्मा है, ऐसे निमित्त उपादान का संबंध दिखाते हैं. तो वहां वो बात है, वहां वो बात है. वो बात भी आत्म कल्याण की है, वो बात भी
શ્રી પ્રવચન સરમાં જે અરિહંતને માટે દ્રવ્ય ગુણ પર્યાયની વાત છે એ જ વસ્તુ સત્પુરુષ માટે લઈ શકાય.
આત્મા પૂરો શુદ્ધ છે, તમે પણ પૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એને જોયા છે. સત્પુરુષ પણ તેમને કારણ એક સત્પુરુષની શોધનો શું ખોલાતા હતો. સીધો સત્પુરુષને તું ઓળખ તો તારા આત્મા તને ઓળખાય. એટલે ભગવાનને ઓળખે તો પણ આત્મા ઓળખાય, સત્પુરુષને ઓળખે તો પણ આત્મા ઓળખાય. હા, એટલી વાત જરૂર છે કે સત્પુરુષની દશા થોડી કટકટી છે. ત્યારે અરિહંતની જોગવાની દશામાં તો શંકા કરવાનો અવકાશ નથી. પૂર્ણ વિતરાક દશા ધ્યાનસ્થ દશા છે અને સત્પુરુષ તો પ્રવૃત્તિમાં આવે છે સંસારની. સંસારની પ્રવૃત્તિમાં જોડે ત્યારે બાહ્ય દ્રષ્ટિવાળાને પ્રકાંડીએ પડે. ઓળખવા માટે પણ અંતરદ્રષ્ટિ તો જોઈએ. વિતરાકતા પણ અંતરદ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ નો વિષય ધ્યાનમાં પણ નિમિત્તમાં બેસે છે. સંપૂર્ણ શુદ્ધ કર્યાની અપેક્ષાએ ત્યાં સમજવા માટે સંપૂર્ણ સામાન્ય સંપૂર્ણ લીધું હતું. યહાં એટલે સમયસાર મેં તું સબસે ભિન્ન હૈ એસા દિખાતે હૈ. ભગવાન કી ધ્વનિ સુનને મેં રાગ આતા હૈ વહ પ્રશસ્ત રાગ હૈ. વહ પ્રશસ્ત રાગ કો સ્વરૂપ સ્વરૂપ કે લીન હોતે હૈ તો ઉનમે વિતરાગ હો જાતે હૈ ઔર કેવલ જ્ઞાન પા દેતે હૈ. મગર બીચ મેં દિવ્ય ધ્વનિ સુનને કા રાગ આતા હૈ વહ ભગવાન રાગ કા વિષય દૂર હોતા હૈ. મુજે રાગ જીવ કો ભિન્ન ભિન્ન પ્રકાર કા હૈ. ઉપદેશ લેને વાલે જીવ કે કોટિ કે ભિન્ન હૈ. ઇસલિયે કિસ પ્રકાર કે યોગ્યતા વાલે જીવ કો યે બાત કહેને મેં આઈ હૈ વો બાત અપને સમજ મેં આયે તો ઓ સમાધાન નહીં હોગા. દૃષ્ટિ છે આત્મા રાગ છે ભિન્ન નહીં હૈ. પૂર્ણ વિતરાગ સ્વરૂપ આત્મા હૈ ઉસકો તુ દેખ લે. યે રાગાદિ તો સબ બાહ્ય હૈ ઔર બાહ્ય લક્ષ્ય સે હી દિવ્ય ધ્વનિ સુનના અધિક રાગ આતા હૈ. ઇસલિયે તો દૃઢ દૃષ્ટિ છે પૂર્ણ સ્વરૂપ કો યથાર્થ દેખ લે. સૂક્ષ્મ પ્રશસ્ત રાગ ભી આત્મા કા સ્વરૂપ નહીં હૈ. ઉપયોગ બાર જાને સે રાગ આતા હૈ ઔર સ્વરૂપ મેં લીન હો જાય તો રાગ નહીં હોતા. પરંતુ બીચ મેં રાગ આયા બિના રહેતા નહીં. જબ તક સ્વરૂપ કો સમજ કર પૂર્ણ વિતરાગ દશા હોઈ નહીં તબ તક ક્ષેત્રસ્થ કો પ્રશસ્ત રાગ આતા હૈ. ભગવાન કી દિવ્ય ધ્વનિ સુનને કા રાગ આતા હૈ એસા તો જાન. લેકિન રાગ જો રાગ હૈ વિતરાગતા હૈ વો વિતરાગતા હૈ. સમયસાર મેં ઇન્દ્રિયો રાગ સે ભિન્ન આત્મા સમજાને કા પ્રવચન સાધને ભગવાન કે નિમિત્ત કે દ્વારા આત્મા કો સમજાને કી બાત હૈ. તો દોનો મેં બાત તો એ હોઈ કે નહીં હોઈ. એક નિમિત્ત કે દ્વારા और एक अंतरंग राग जिसे भिन्नता के द्वारा दोनों में हेतु तो आत्मा समझाने का है, आत्मा दिखाने का है, और तो कोई हेतु नहीं है, तो हेतु तो एक हो गया। हेतु से देखे तो कोई विरोधाभास नहीं दिखेगा, और हेतु को छोड़कर देखेगा तो लगेगा कि दोनों में तो विरोध लगता है, विरोध कैसे समझे, विरोध कैसे समझे, कैसा होता है। भगवान के द्रव्य पर्याय को समझ तो तुझे तेरा स्वरूप समझ में आएगा, ऐसा निमित उपादान का संबंध में है। अनादिकाल से विशेष अनेक दर्शन नहीं हुआ, उस जीव को भगवान से देखना उपलब्धि हो गए तो सम्यक दर्शन प्रकट होने में भगवान को निमित्त कहने में आता है। उपादान को अपना और अपने पुरुषार्थ से समझ होती है, वो कुछ समझ कर नहीं देते, इसलिए निमित्त बनते हैं जो हमारे देवा भगवान से प्रथम निकलता होता है। ભગવાન ને ભગવાન ની વાણી થી ભીન પડ્યો કે ન પડ્યો, સમજ કર નહી દેતે પોતાને સમજી નથી કરી દેતા, ફિર ભી નિમિત્ત બનતે સરખામણી કરવા માટે પુરુષાર્થ भगवान की वाणी सुने तो अपनी आत्मा समझ में आती है, ये पर क्या है कि वाणी ऊपर थी पुताना स्वरूप ऊपर लक्ष्य ले जाए क्या है, और भगवान की आत्मा को समझे तो अपनी आत्मा को समझे बराबरी करे, ऐसा निमित्त उपादान का संबंध है। राग द्रव्य दृष्टि में नहीं है, राग नो स्वीकार नहीं, पर पर्याय में राग होता है, राग प्रशस्त राग आता है, इसलिए द्रव्य दृष्टि और पर्याय का ज्ञान साथ में रख करके विचार करना चाहिए। અધ્યયન થતો મિત્ર પ્રશ્ન ઉઠે એ 33મો પ્રશ્ન છે, વૃદ્ધિ પ્રયત્ન વિના થાય છે કે એનો પુરુષાર્થ કરવો પડે છે, નામ નિર્દેશન પોતાને લાગુ કરવો નથી, સ્થિરતા પોતાની મેળાએ વધવાની, પોતે ચિંતા કરવાનો પ્રયત્ન અંદર કરે છે તો થાય છે, પુરુષાર્થ વિના કઈ સ્થિરતા અને શુદ્ધિની વૃદ્ધિ થાય એમ છે ચાલે છે
સરસ થાય
નાયકની દ્રષ્ટિ તેના બળથી લીનતા થાય છે, દ્રષ્ટિના બળથી લીનતા થાય છે. નાયકની દ્રષ્ટિ એનું બળ એટલે ભેસ નાયક ઉપર જાય છે, લીનતા નાયક ની વૃત્તિ જાય છે. જ્ઞાનીનો ઉપયોગ વારે વારે પાર જાય છે, છતાં તે મર્યાદામાં રહીને પાર જાય છે. પણ અમર્યાદપણે બહાર જતો
નથી,
મર્યાદામાં રહીને બહાર જાય છે. સ્વરૂપ તરફ પોતાના ઉપયોગની દોરીને ખેંચી રાખે છે. સ્વરૂપ તરફનું ખેંચાણ એમનું ચાલુ હોય છે અને તેથી ઉપયોગને વધારે કેમ કે દરેકનો ભૂતકાળ પણ જુદો જુદો, એક સરખો ભૂતકાળ પણ નથી, યોગ્યતા જુદી જુદી હોય, માટે પુરુષાર્થની ડિગ્રી પણ જુદી જુદી. કરુણાનુયોગના શાસ્ત્રમાં તો એવી વાત આવે છે કે એક ગુરુ સ્થાનમાં અનેક સાધક હોય, ચોથા ગુરુ સ્થાનમાં અનેક, પાંચમામાં અનેક, એમ બધા ગુરુ સ્થાન, તો બધાને ડિગ્રી જુદી જુદી શાસ્ત્રને લીધે. તો એક ગુરુ સ્થાનમાં કેટલા પ્રકાર પડે તો કે અસંખ્ય, ચોથા સ્થાનમાં અસંખ્ય પ્રકાર, સાતમા અવસ્થાનમાં અસંખ્ય, આઠમામાં નવમામાં બધામાં અસંખ્ય પ્રકાર છે, પરંતુ બધા તો અલ્પ સમયમાં રાજનું સ્થાન છે. બધામાં અસંખ્ય પ્રકાર તાત્પર્ય ભેદે એમ છે. પૂર્વકર્માનુસાર વર્તમાન જુદી 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 સ્થૂળ અપેક્ષા એ પુરુષતા, સૂક્ષ્મ અપેક્ષા એ અસંખ્ય પ્રકાર છે. સ્થૂળ ભેદે જગતની બુદ્ધિ મને ઉત્કૃષ્ટ, કોઈ પણ ગુણસ્થાનના ઉત્કૃષ્ટ પર્યાય આવે તે ઉપરના ગુણસ્થાન તરત આવી જાય. કહેવાય તેનું તે ગુણસ્થાન, અને એમાં જગતની બુદ્ધિ મને ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટિ આવે ત્યાં પછી ઉત્પાદન કરે એમ છે. એનો બહુ સારો દ્રષ્ટાંત એ છે કે સાતમા સ્થાને મુનિ હજારો વાળા આવે છે, એકવાર એવા પ્રકારે આવે સાતમા સ્થાને કે છઠ્ઠામાં આવે નિશ્ચય માની લઈએ, આઠમા નવમાં દસમાં સાત સમજ ચાલે છે, ઘટ કરવો પડતો નથી, તેને પરાયણ પરાયણ કરવો પડે એમ હોતો નથી, પરંતુ પોતે નાયકને ઓળખ્યો છે એટલે સહજ તે તરફનો પુરુષાર્થ કરે છે અથવા ચાલે છે. જે પોતાનો સ્વભાવ હોય તે જેમ સહજ હોય તેમ પુરુષાર્થ પણ સહજ થાય છે. પુરુષાર્થનું સ્વરૂપ સહજ છે, સમજાવવામાં એમ કહેવાય કે પુરુષાર્થ કરે છે પણ સહજ ચાલે છે. એને પ્રયત્ન કહેવામાં આવે છે. પૂછે છે કે હું જ્ઞાન સ્વરૂપ છું એમ ખ્યાલમાં રહ્યા જ કરે જ્ઞાનીને, હું જ્ઞાન સ્વરૂપ છું તેમ પોતાને રહ્યા જ કરે, હું માણસ છું રહ્યા કરે છે, હું જ્ઞાન સ્વરૂપ છું રહ્યા કરે. વાત કરો તેની રુચિ નથી, એથી ત્યાંથી છૂટતો જાય છે અને પોતા તરફ વળતો જાય છે. આ રીતે પુરુષાર્થ સહજ થાય છે, વળતી કે પરાણે પરાણે થતો નથી. તેને આત્માની રુચિ છે માટે રુચિને પુરુષાર્થ આનંદથી કરે છે, સહજ થાય છે. જ્યાં સુખનો નિશ્ચય હોય છે, આપણને જ્યાં સુખનો નિશ્ચય હોય છે ત્યાં પરિણામ સહેજ લાગે છે, તો કરવા પડે છે. પોતે વિચાર કરે એ પહેલા, વિચાર કરે એ પહેલા પરિણામ ત્યાં પહોંચી જાય છે, સહેજે પહોંચે છે કે નહીં. પુરુષાર્થમાં પણ સરળ છે અને સરળ પુરુષાર્થમાં પણ સમજ છે. સુખ દેખાવું જોઈએ, જીવને સુખ દેખાય ત્યાં પુરુષાર્થ લાગીને પરિણામ મળ્યા વગર વાતમાં શું કહ્યું કે રુચિ અને પુરુષાર્થ આનંદ થી કરે છે, જ્ઞાની કઈ પ્રાણોપરાણામ થી કરતા આનંદ થી રુચિ ને પુરુષાર્થ કરે છે. વાત મૂકી વચ્ચે કે આપણે આનંદ શબ્દ સારો કર્યો, સહજનો અર્થ આનંદ થી થાય છે. સહજ એટલે આનંદ થી થાય છે કે હા પુરુષાર્થ આનંદ થી કરે છે, અટથી નહીં.
જ્ઞાની ને પુરુષાર્થ ચાલે અને મોક્ષ ને કરવો પડે કે એવા પણ સહજ ચાલે,
એમાં પણ સહજ ચાલે. યથાર્થ લાઈન આવે એટલે સહજ ચાલે. કેમ કે મુમુક્ષુએ સમજણ કરી કે નહીં, એને સમજણ કરી કે આ આમાં લાભ છે એમ સમજણ કરીને બધી વધુ લાભ છે, બધું છે જે પ્રયત્ન સહજતાની લાઈન છે, પહેલેથી સહજતાની
લાઈન છે. પછી યથાર્થ લાઈન આવે એની પહેલા સહજ
પહેલા તો યથાર્થ એમાં બધી કૃત્રિમતા થાય, જ્યાં સુધી કૃત્રિમતા થાય છે ઠીક છે, પણ ખ્યાલ પહેલે થયો હતો કે આ કૃત્રિમતા છે, સહજતા નથી. શરૂઆતમાં એ તો કૃત્રિમતા પણ કરે છે, પણ સમજણ હોવી જોઈએ કે માર્ગ સહજતાનો છે, કૃત્રિમતાનો નથી.
પછી તેમાં પ્રમાદ કેવી રીતે થઈ શકે? સહજ જયારે પુરુષાર્થ યથાર્થ રૂપે થાય તેમાં પ્રમાદ કેવી રીતે?
સહજતામાં પ્રમાદ નથી, અપ્રમાદ પણ ચાલે છે. મઠ એટલે ખેલપૂર્વક કરે છે એમ નહીં, પણ રુચિપૂર્વક આનંદથી કરે છે તેમ અર્થ છે. તેને પુરુષાર્થ કરવામાં રસ આવે છે, તેમજ પોતાનું સ્વરૂપ છે એટલે સહજ તે તરફ પોતે આનંદ અને રુચિથી જાય છે. પોતાનું સ્વરૂપ છે, આનંદ અને શાંતિ મળે છે એટલે સહેજે સહેજે પરિણામ સાથે ચાલ્યા કરે છે. ઉઠાયો છે કે શું ઋષિ રૂચિપૂર્વક રસપૂર્વક સહજ પૂછા છે? ઉત્તર કે બહારના દ્રષ્ટાંતમાં જેમ ભગવાનના ગુરુના દર્શનને પોતાને રસ લાગ્યો હોય તો ભગવાનના કે ગુરુના દર્શન કરવા આનંદ થઈ જાય છે કે રસથી જતો નથી, તેમ નાયકનો પ્રેમ લાગ્યો કે આનંદ છે તે તરફ જાય છે, અર્થથી નહીં પણ સહજ જાય છે, કેમ કે અંદર રસ અને રુચિ છે. નાયકનો પ્રેમ લાગ્યો છે, ગુણોનો પ્રેમ લાગ્યો છે, બસ જેમ પાણી પાણીને ખેંચતું પાણી તરફ જાય છે, ઢાળમાં પાણી બીજું હોય ખેંચાઈ જાય, એમ નાયક નાયકને ખેંચતો નાયક તરફ જાય છે. જે પાણી ઉપર થયા ને વધારે ફોર્સ થયા આવે અને તે તેનું સહજ છે. નાયક નાયકની દોરી પોતા તરફ ખેંચે છે, નાયક નાયકની દોરી પોતા તરફ ખેંચે છે, એ અંદર ખેંચાણ ઊભું થાય છે. જ્યારે યથાર્થ પદ્ધતિ આવે છે ત્યારે શાંતિ અને આનંદ અંતર અંદરથી મળતા હોવાને લીધે અંદરનું ખેંચાણ ઊભું થઈ જાય છે. ત્યાં અટકે ખેદ નથી પણ આનંદ છે, ત્યાં અટકે ખેદ નથી પણ આનંદ છે. પોતાનો સ્વભાવ પોતાને અનુકૂળ હોય, પ્રતિકૂળ ન હોય, તેથી તે સહજ છે. અંદર જવાનું ગમે છે, બહાર જવું ગમતું જ નથી, પછી તો એ સાધકને અંદર જવાનું ગમે છે, બહાર જવું ગમતું નથી, કેમ કે ત્યાં આતુરતા થાય છે, તે ન ગમે. માણસ ચાલતો ને તરતો ને છાંય બે વાર તો સહેજે છાંય તરફ જાય કે નહીં, તરકે ચાલે કાંઈ કે છાંય
છાંયા
એમ છે. અંદર જાય તો પોતાને સંતોષ અને શાંતિ થાય છે, માટે જે કાર્ય મોષથી કરે છે પોતાનું આત્મકાર્ય જે મોષથી અને ઉલ્લાસથી કરે છે એ મોજારૂપ લાગતું નથી. આમાં વિશેષ વાત એ આવી કે પુરુષાર્થ છે એ કરતા બુદ્ધિ નો વિષય નથી, સહજ થાય. પ્રશ્ન એમ થાય કે સહજ કેમ થાય? પોતાનું સુખ પ્રાપ્ત થવાનું ચોખ્ખું ચોખ્ખું પોતાને સમજાય છે માટે સહજ થાય છે. બારમા સુખ માટે સહજ પરિણામ ચાલે કે ન ચાલે? ત્યાં તો છે નહી સુખ ને ચાલે છે, ના એ સુખ છે તો ચાલે છે પણ ત્યાં નિશ્ચય ખોટો છે. પણ નિશ્ચય છે એવું લાગે છે ને જાય છે પરિણામ, એટલે નિશ્ચય પણ સાચો છે. એટલે પરિણામ માં વેદ વિશેષ ભણે આવે આવે ને
આવે છે. લબ્ધમાં જે જ્ઞાન પડ્યું એ ઘણું કામ કરી જાય છે.
ભગવાન